व्याख्यान नंबर 2, 18 नवेम्बर 1979।
આત્મસિદ્ધિ શાસ્ત્ર એની ઉપર આ વિવેચન ચાલે છે અને આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રથમ ગાથા એની ઉપર આ વિવેચન ચાલે છે. પ્રથમ આ ગાથામાં કહેવામાં આવ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત સમજાયું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. આ પ્રથમ ગાથા ઉપર ખરેખર વિચાર કરીએ, ઊંડા ઉતરીને વિચાર કરીએ તો એ ગાથા 14 પૂર્વનો સાર છે. એ ગાથાની અંદર આત્મસિદ્ધિની અંદર જે 6 પદ કહેવામાં આવ્યા છે અને 6 પદનો વિસ્તાર કરવામાં આવ્યો છે, એ 6 પદ પણ આ પ્રથમ ગાથાની અંદર આપણે જોઈ શકીએ છીએ. કેમ કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત, એટલે કે આત્મા છે, અનાદિકાળથી છે, અનંત દુઃખ પાયમો છે, અનાદિકાળથી છે એટલે કે આત્મા છે, આત્મા નિત્ય છે, અનાદિકાળથી દુઃખની પ્રાપ્તિ કરી રહ્યો છે, દુઃખ ભોગવી રહ્યો છે, એટલે કે આત્મા ભોગતા છે. જે ભોગતા હોય એ કરતા બન્યા વિના કદી ભોગતા હોઈ શકે નહીં, એટલે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. અને જો એ સ્વરૂપ સમજે તો સુખની પ્રાપ્તિ કરે અને સાચું સુખ એ જ બંધનથી મુક્તતા છે અને તે જ મોક્ષ છે. એટલે કે મોક્ષ છે અને જો આત્માને યથાર્થ સમજે એ એનો ઉપાય છે. તેથી કરીને આ પ્રથમ ગાથાના પ્રથમ ચરણની અંદર, પ્રથમ લાઈનની અંદર આ 6 પદ સમાઈ જાય છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદ એ ગાથાની અંદર સમાઈ જાય છે અને આ 6 પદનો વિસ્તાર આપણે ચેતે પદ જ્યારે આવશે ત્યારે કરીશું. પણ આ પ્રથમ ગાથાની અંદર આ 6 પદ સમાઈ જાય છે. વળી એક વાત પ્રથમ કહેવામાં આવી હતી પ્રથમ વ્યાખ્યાનની અંદર કે પ્રથમ ગાથાની અંદર 14 પૂર્વનો સાર ભર્યો છે. જૈન દર્શન એનું રહસ્ય કહો, એનો મર્મ કહો, એનો સાર કહો, એ આની પ્રથમ ગાથામાં ભર્યો છે. અહીં પાયમો દુઃખ અનંત જે સ્વરૂપ સમજાવે અને જો એ સ્વરૂપ સમજે તો સુખ પામે. સુખ એટલે પરમ સુખ એટલે પરમ દશા અને પરમ દશા એટલે મોક્ષ દશા, પૂર્ણ મુક્ત અવસ્થા, સકળ કર્મથી મુક્ત અવસ્થા થાય ત્યારે જ પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય. પૂર્ણ અવસ્થા તેને જ જૈન દર્શનની અંદર મોક્ષ કહ્યો છે, પૂર્ણ શુદ્ધ અવસ્થા આત્માની. તો નૌકાર મંત્રના પ્રથમ અને બીજા પદ, પ્રથમ પદની અંદર નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, આ બે પૂર્ણ શુદ્ધ અવસ્થા આત્માની બતાવે છે. અને સમજાવું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત, અહીં મોક્ષના દાતા એવા સદગુરુ, સદગુરુ 13મે ગુણસ્થાને, અગર તો 6ઠે ગુણસ્થાને, આ બે સ્થાનો એ જ સાચા સદગુરુ હોય છે. 4થે અને 5મે ગુણસ્થાને પણ જગન્ય પદ હોવાથી ખરેખર તો એ પદ ઉપદેશક પદ નથી, તેમ છતાં એ અવસ્થામાં પણ એ પદને પણ ઉપદેશક પદ જગન્યતાથી લઈ શકાય. તો અહીંયા સદગુરુને નમસ્કાર કર્યા છે, તો નૌકાર મંત્રના બાકીના 3 ચરણની અંદર જે સાધુ સાધના કરે છે અને સાધના દ્વારા જેને 6ઠું 7મું ગુણસ્થાન પ્રાપ્ત થયું છે, એવા તે સાધુ, એ સાધુ એ 3 પદની અંદર સામાન્ય તો સાધુનું વર્ણન છે કે જે સાધક છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. ગુણસ્થાનની અપેક્ષાએ જોતા તો 6ઠે 7મે ગુણસ્થાનકે સ્થિત છે. અને આ 3 પદો સદગુરુ પદમાં સમાઈ જાય છે, એટલે નમસ્કાર મંત્રના 5 પદ એ આ પ્રથમ ગાથાની અંદર સમાઈ જાય છે. જૈન દર્શનની અંદર એક વિશિષ્ટ વાત બીજા દર્શનથી કરવામાં આવી છે, અને જૈન દર્શનના દ્રવ્યાનુયોગની અંદર જ્યારે દ્રવ્યાનુયોગનો આપણે વિચાર કરીએ ત્યારે દ્રવ્ય શું છે એનો આપણે વિચાર કરવાનો હોય છે. દ્રવ્યાનુયોગની અંદર તો દ્રવ્યની વ્યાખ્યા ઉમા સ્વાતિજીએ કરી સત્વાર સૂત્રની અંદર, ઉત્પાદ વૈ ધ્રુવ યુક્તમ સત. અને આપણા શાસ્ત્રની અંદર ત્રિપદી મને કહેવામાં આવે છે, એ ત્રિપદી ઉપર જૈન દર્શનનું મંડાણ છે. આત્માનું સ્વરૂપ નિત્ય અનિત્ય છે. અને આ પ્રથમ ગાથાની અંદર ત્યાં આત્મા નિત્ય છે, કરતા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો મોક્ષના ઉપાયથી દુઃખ જેનાથી પ્રાપ્ત થાય છે એવા કર્મનો વિનાશ થાય છે, અને એવા દ્રવ્ય અને ભાવ કર્મ એ બંને પ્રકારના કર્મનો વિનાશ થાય છે, અને મોક્ષની ઉત્પત્તિ થાય છે, ને આત્મા તો નિત્ય છે. તો આ પ્રથમ ગાથાની અંદર ત્રિપદી પણ સમાઈ જાય છે. આ પ્રમાણે જેટલો આ ગાથાનો આપણે વિસ્તાર કરીએ એટલો થઈ શકે. તે ગાથા અલૌકિક ગાથા છે. જૈન દર્શનનું નિચોડ છે, ઘણું ઘણું એ ગાથામાં સમાવી દીધું છે, પરંતુ એનો વિશેષ વિસ્તાર તો ત્યાર પછીની બધી ગાથાઓમાં કરવામાં આવ્યો છે. તો બીજી ગાથા છે, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લો, વિચારવા આત્માર્થીએ ભાયગો ભાયખો અત્ર ગોપ્ય. શ્રીમદજી જ્યારે વર્તમાન જૈન પરંપરાની અંદર જે માર્ગ પ્રચલિત પ્રમાણે ચાલી રહ્યો છે તે માર્ગ ખરેખર માર્ગ નથી, તેથી જ કહે છે કે આ કાળમાં સાચો જે મોક્ષ માર્ગ છે તે માર્ગનો લોપ થયો છે. આ દુષ્યમ કાળ છે, આ પંચમ કાળ છે, અને પંચમ કાળની અંદર તેમાં પણ આ જે વર્તમાન કાળ વર્તી રહ્યો છે તે કાળની અંદર સાચો મોક્ષ માર્ગ લગભગ લુપ્ત થઈ ગયો છે. જૈનને નામે જે કંઈ પ્રચલિત માર્ગ છે જેને આપણે જૈન ધર્મ કહીએ, એવું વર્તમાન જે પ્રચલિત માર્ગ છે એની અંદર માત્ર બાહ્ય આચાર આદિ રહ્યા છે, પણ ખરેખર જે અંતરનો માર્ગ છે એ માર્ગ તો લુપ્ત થયો છે. એમ શ્રીમદજીએ કહ્યું છે, અહીં વર્તમાનમાં આ માર્ગ લોપ થયો છે એ કહેવાની અંદર એમનો કોઈ અભિનિવેશ નથી કે એમને કંઈ જૂઠું કહેવું, અસત્ય કહેવું, અગર તો પ્રચલિત માર્ગને ઉતારી પાડવો આદિ કોઈ ત્યાં વૃત્તિ નથી, પરંતુ અંતર કરુણાથી એમને આ વાત કહી છે કે જે કંઈ વર્તમાનમાં માર્ગ પ્રચલિત છે તે ખરેખર માર્ગ નથી, માર્ગ બીજો છે, અને અમે જે કંઈ અનુભવ્યું છે તેના આધારે અમે જિજ્ઞાસુ જીવોના કલ્યાણ માટે એ વિશે કહીશું. સ્પષ્ટ રીતે કોઈ પણ પ્રકારે એ માર્ગને ગોઠવા વિના તદ્દન સ્પષ્ટ રીતે અમે એ માર્ગ કહીશું. કેવું છે કોઈ માનાર્થે કહેવાનું નથી કે કોઈ પણ બીજી પ્રાપ્તિની કોઈ ઈચ્છા નથી, પરંતુ અંતર કરુણાથી લોકો મને દુઃખો જોયા અને એમને જોયું કે લગભગ જગતના જીવો દુઃખમાં જ સબળી રહ્યા છે, દુઃખી છે, અને અમે એ માર્ગ પામી અને સુખની પ્રાપ્તિ કરી છે, અને એ માર્ગ અંતર કરુણાથી અમે તમને કહીશું. અમારા અંતરની અંદર આ દુઃખ જીવોનું જોઈ અને સહજ આ કરુણા જાગી છે. મહાપુરુષો કૃષ્ણ અંતરની અંદર જો આ કરુણા ન જાગે તો પછી લોકોને આ માર્ગ મળે જ નહીં. તીર્થંકરો, તીર્થંકર નામ કર્મ બાંધ્યું, સમ્યક દર્શન થયા પછી જે તીર્થંકર નામ કર્મ બાંધ્યું તેમાં એવી ઉત્કૃષ્ટ ભાવના એમને ભાવી, એવી અંતર કરુણા એમને થઈ કે જગતના સર્વ જીવો હું જૈન શાસનના રસિક કરું, જગતના સર્વ જીવો આ શાસન પામીને સુખી થાય એવી એમને ભાવના કરી. અને એ ભાવનાના ફળ રૂપે જ્યારે તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવે છે ત્યારે એમની દિવ્ય ધ્વનિ ઘણા જીવોને આ દુઃખમાંથી તારણહાર બની છે. તેમ સત્પુરુષોનું સનાતન, એ સનાતન ધર્મ છે, સનાતન કરુણા છે એમની, અકસાઈ કરુણા છે. એ અકસાઈ કરુણા જગતના જીવો પ્રત્યે કંઈ પણ માર્ગ સંબંધી કહેવા માટે તેમને પ્રેરે છે. અને તેવી જ રીતે શ્રીમદજી એ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્વારા એ માર્ગ બતાવ્યો છે કરુણા કરીને. એ છે કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોકો જુએ છે કે માર્ગ લુપ્ત થઈ ગયો છે, ક્યાંય સાધક જીવ દેખાતા નથી. અને આવી અવસ્થાની અંદર લોકોને માર્ગ મળે, સાચો માર્ગ મળે તેને માટે તેમને આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી અને માર્ગ બતાવ્યો. એ છે કે વર્તમાન કાળની અંદર માર્ગ કેમ નથી એ વિશેનું વર્ણન હવે પછી ત્રીજી ગાથામાં કરે છે. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. અમે વર્તમાન જે પ્રચલિત જૈન ધર્મ છે એની અંદર અમે જોઈએ છીએ શું, ઘણા જીવો માને છે કે અમે ધર્મ કરીએ છીએ કારણ કે અમે ઘણી ક્રિયા કરીએ, જે જે કંઈ શાસ્ત્ર એની અંદર જે કંઈ ક્રિયાઓ બતાવી છે તે ક્રિયાઓ અમે કરીએ છીએ અને તે ક્રિયાઓ બાહ્ય ક્રિયાઓમાં જ ધર્મ માને છે. દયા, દાન, વધ, ભક્તિ, તપ આદિ, શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્ર વાંચન આદિ જે કંઈ બાહ્ય ક્રિયાઓ છે એ બાહ્ય ક્રિયાઓમાં જ સંપૂર્ણ ધર્મ સમાઈ જાય છે. અને જે જ્ઞાન માર્ગ છે, જે અંતરમાર્ગ છે, સ્વરૂપનું જ્ઞાન કરવાનો જે અંતરમાર્ગ છે એ માર્ગનો એ નિષેધ કરે છે કે નહીં, અમે કહીએ છીએ તે સાચું છે, આટલી ક્રિયાઓ કરવો કરો એટલે ચોક્કસ તમે પામશો. એટલે જે કંઈ બાહ્ય ક્રિયાઓ મન વચન અને કાયાના યોગે થતી જે કંઈ ક્રિયાઓ તે ક્રિયાઓમાં જ મોક્ષ માર્ગ માનો અને ત્યાં જ અભિનિવેશ પોતાનો મિથ્યા એ અભિપ્રાય એમાં વિશેષ વિશેષતાથી દ્રઢ થયા. જે સાચો માર્ગ હતો તેની તરફ દુર્લક્ષ કર્યું અને જે માત્ર બાહ્ય આચાર બાહ્ય વ્યવહાર વ્યવહાર કોઈ એ વ્યવહારની અંદર પણ કોઈ તપને જ પ્રધાન કરી અને તપ ઉપર જ ગયા, કોઈ બાહ્ય ત્યાગ દ્રવ્ય ત્યાગ ઉપર ગયા, કોઈને વળી યાત્રા આદિ દાન પુણ્ય આદિ એ વાત ઉપર જ વિશેષ પડ્યા. એટલે જે કંઈ બાહ્ય સાધનો શાસ્ત્રમાં બતાવ્યા છે એ બાહ્ય સાધનો શાસ્ત્રની અંદર જીવને પાત્ર થવા માટે એ સાધનો છે, પરંતુ એ સાધનોમાં જ મોક્ષ માર્ગ જે માને છે એવો જે કદાગ્રહ કરે છે અને કોઈ સાચો કેનાર મળે તો પણ એનો નિષેધ કરે છે કે ના, શાસ્ત્રમાં તો આમ કહ્યું છે, શાસ્ત્રમાં તો બધી વાતો નિશ્ચયની વ્યવહારની આદિ સર્વ વાતો કહેવામાં આવી હોય, શાસ્ત્રની અંદર બાહ્યાચાર વિશે ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. એટલે એવો કોઈ શાસ્ત્ર આધાર લઈ અને પોતાના મતની પોતે જે કંઈ ક્રિયા કરે છે એ ક્રિયાની એ પુષ્ટિ કરે છે. કેમ કે વ્યવહાર શાસ્ત્રની અંદર ઘણો વર્ણવામાં આવ્યો છે, દયા દાન વ્રત ભક્તિ તપ યાત્રા આદિ વિશે ઘણો વિસ્તારથી કહેવામાં આવ્યો છે. અને જે નિશ્ચય મોક્ષ માર્ગ છે એ વિશે શાસ્ત્રમાં વ્યવહારથી પણ થોડું અલ્પ ઓછું કહેવામાં આવ્યું છે, ક્યાંક ક્યાંક કહેવામાં આવ્યું છે. એટલે આ વાતને પકડી અને જે અંતરંગનો જે જ્ઞાન માર્ગ છે, છેવટે તો મોક્ષ માર્ગ છે એક સ્વરૂપ જ્ઞાનનો માર્ગ છે, જ્ઞાન છે એમ કહેતા જ્ઞાનની સાથે સમ્યક દર્શન અને ચારિત્રનો પણ સમાવેશ થઈ જાય છે. તો જે અંતક સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રરૂપ જે મોક્ષ માર્ગ જે આત્માથી અભિન્ન છે એવો જે માર્ગ મોક્ષ માર્ગ એનો નિષેધ કરે છે અને માત્ર બાહ્ય ક્રિયા મન વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ એ પ્રવૃત્તિમાં જ મોક્ષવર માને છે અને તેથી ખરેખર સાચા માર્ગથી દૂર છે. એટલે આવા ક્રિયા જડો છે. એક બીજો પક્ષ છે શુષ્ક જ્ઞાનીનો. શુષ્ક જ્ઞાની વિશે વિશેષ વર્ણન તો પાંચમી ગાથામાં આવે છે, ત્યાર પછી પણ ઠીક ઠેકાણે થોડી થોડી વાત આવે છે. તો શુષ્ક જ્ઞાની એટલે જે માત્ર નિશ્ચય નહીં પ્રધાન ગ્રંથો એ ગ્રંથોનું પઠન કરી અને તે વાતને જ મુખ્ય કરી અને પોતે એમ માને કે આત્મા તો બંધાયેલો જ નથી, આત્મા કદી બંધાયેલો જ નથી, હું કદી બંધાયેલો જ નથી, હું તો મુક્ત છું, પરંતુ જે નિશ્ચયને એ વાત કરવામાં આવી છે શાસ્ત્રમાં વાત બરાબર છે કે નિશ્ચયથી નિશ્ચય નહીંથી આત્મા ખરેખર બંધ અને મુક્ત એ બંને ભાવથી રહિત છે, પરંતુ એ તો આત્માની જે શક્તિ છે એ શક્તિરૂપ વાત કરવામાં આવી છે, ત્યાં શક્તિરૂપ મોક્ષ છે એમ કહેવામાં આવ્યું છે, વ્યક્તિરૂપ મોક્ષ છે એવી વાત કંઈ કહેવામાં આવી નથી. ત્યાં બંધ અને મોક્ષ બેથી રહિત છે, કારણ કે બંધ અને મોક્ષ પર્યાર્થિક નયનો વિષય છે, દ્વૈતાર્થિક નયનો વિષય નથી. અને દ્વૈતાર્થિક નયની અપેક્ષા એ જે દ્રવ્ય તરફ જોવામાં આવે કે આત્મા દ્રવ્યાર્થી નહીં કે પરમ શુદ્ધ બુદ્ધ અક્રિય તત્વ છે, વાત બરાબર છે, તત્વ એમ જ છે. परंतु ये तो शक्तिरूप आत्मानु स्वरूप छे, व्यक्तिरूप आत्मानु स्वरूप नथी, अने पोते आवुं स्वरूप व्यक्त पोतानी पर्यायनी अंदर पोताना पुरुषार्थ द्वारा पोताना अंतरंग पुरुषार्थ द्वारा ज्यां स्वरूप ये तो एने जाणवुं पण नथी कि स्वरूप आवुं छे, मात्र वातमा कहे छे कि हुं शुद्ध छुं बुद्ध छुं शुद्ध छुं बुद्ध छुं, पर्याय पोतानी पर्याय अंदर प्रगट कंई कर्युं नथी, मात्र वातो करी छे कि हुं शुद्ध बुद्ध छुं अने पोतानी वर्तमान दशा तो जगतना पदार्थो प्रत्ये मोहवाळी छे, इंद्रियना विषयो अने भोगो प्रत्ये मान प्रत्ये अंतरमां तो कामना छे, छतां शास्त्रना को एक नयना कथन ने पकड़ी राखी अने पोते खरेखर मोक्ष मार्ग में प्रवृत्त छे एवा शुष्क ज्ञानी ने जोई अने श्रीमद जी ने करुणा उमजे छे के जे कई बातो शास्त्र में कहेवामां आवी छे एने यथार्थ नहीं समझता, एकांगी लई अने मोक्ष मार्ग जे नथी तेने मोक्ष मार्ग माने छे एम अमे जोईए छे, त्यारे ए जोईने अमारा अंतर में करुणा उपजे छे के लोको धर्म ने नामे मात्र जे धर्म नथी तेवी क्रियाओने अगर तो तेवी वात मात्र ने धर्म मानी अने धर्म थी विमुख थई रह्या छे, लोको धर्म थी विमुख थई रह्या छे माटे करुणा उपजे छे अने ए धर्म थी विमुखता दूर करवाने माटे तेमने आत्मसिद्धि शास्त्र रच्यु छे અને તેની અંદર એમને યથાર્થ મોક્ષ માર્ગ વિશે કહ્યું છે. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાય, જ્ઞાન માર્ગ નિષેધતા એ ક્રિયા જળ આય. બાહ્ય ક્રિયામાં રાચીને મોક્ષ માર્ગ માનતા એવો એક વર્ગ છે, એક બીજો વર્ગ એવો છે કે જે માત્ર વાણીવિલાસની અંદર જ મોક્ષ માર્ગ વાણીવિલાસમાં જ પસરે છે, પસરો છે, વાણીવિલાસથી જ શુદ્ધ બુદ્ધ આદિ હું છું એવું માની અને પોતાને મોક્ષ માર્ગ છે માને છે એ બંને ભૂલા છે. બંધ મોક્ષ છે કલ્પના, ભાંખે વાણી માય વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે. તો અહીંયા શુષ્ક જ્ઞાનની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી જે આપણે જોઈ ગયા કે ખરેખર આ પાંચમી ગાથા છે એમાં શુષ્ક જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વાત અહીં સમજી લેવાની છે કે મિથ્યા દર્શન જે જીવ સંસારી છે, જેને હજુ સમ્યક દર્શન થયું નથી, આત્મદર્શન થયું નથી, એ બધા જીવો મિથ્યા દ્રષ્ટિ છે અને મિથ્યા દર્શન હંમેશા જીવને જે વસ્તુ જ્યાં નથી તે વસ્તુ ત્યાં બતાવે. એટલે જ્યાં સુધી મિથ્યાત્વના અંશો મોડા ન પડે, અંતરંગની અંદર શુદ્ધિ ન થાય, પાત્રતા ના આવે, કશાય ઉપશાંત ન થાય, ત્યાં સુધી મિથ્યા દર્શનના પ્રતાપે જીવ કાં તો ક્રિયાજળ થઈ જાય કાં તો શુષ્ક જ્ઞાની થઈ જાય. કેમ કે ત્યાં મિથ્યાત્વનો પ્રભાવ છે, મિથ્યાત્વ એનું કાર્ય કરે છે. જ્યાં જે વસ્તુ જ્યાં નથી ત્યાં તે વસ્તુ બતાવવી તે મિથ્યા દર્શન છે. તો આવા મિથ્યા દ્રષ્ટિ જીવો જ્યાં સુધી સદગુરુ નિશ્રાએ યથાર્થ મોક્ષ સમજે નહીં અને સમજીને એને પોતાના અંતરમાં ઉતારી અને પોતાના કષાયો અને આ મિથ્યા ભાવ આદિ એ જ્યાં સુધી એના મૂળા ન પડે ત્યાં સુધી એ કોઈને કોઈ જૂઠો આગ્રહ કરી અને રોકાઈ જવાના જ છે. તો એવી પરિસ્થિતિ વર્તમાનની અંદર બહુ વિશેષ જોઈ શ્રીમદજીએ અને એમને આ એ બંને પ્રકારના જીવોનું વર્ણન કર્યું. ઠેર ઠેર આ પ્રકારના જીવો જોવામાં આવે છે. પંચમ કાળ છે, સત્પુરુષનો વિરહ છે, ક્વચિત સત્પુરુષ છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે સ્થિત મુનિ તો ભાગ્યે જ જોવા પણ મળતા નથી. એવી આ પરિસ્થિતિ આ પંચમ કાળની અંદર છે અને આ પરિસ્થિતિની અંદર ધર્મને નામે જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ મનાય અને ધર્મને નામે માત્ર બાહ્ય ક્રિયા આદિની અંદર શ્રેષ્ઠતા મનાય. એ બધી વાતો થાય છે. કાળ એવો છે, તીર્થંકરનો વિરહ છે, સત્પુરુષનો વિરહ છે, લાખોમાં કોઈક સત્પુરુષ હોય છે અને તેનો યોગ અતિ દુર્લભ અને કદાચ યોગ થાય તો પણ પોતાનો આગ્રહ જતા કરવા જીવ તૈયાર નથી હોતો. એમની વાણી સાંભળીને પણ એમ જ કહે એ તો બધી વાતો છે, એ તો બધી જ્ઞાનબાગની બધી વાતો છે, આ બધી ક્રિયાઓ તો કરવી જ જોઈએ, એવો ક્રિયાનો આગ્રહ રાખી અને એક આખું વર્ગ આ પ્રકારે ધર્મની ક્રિયા કરે છે જેમાં ખરેખર ધર્મ નથી પણ માત્ર શુભ પરિણામ મન વચન અને કાયાના છે. એટલે કે દયા દાન ભક્તિ વ્રત તપ યાત્રા સમય પ્રતિક્રમ આદિ જે કંઈ ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં જ મોક્ષ માર્ગ માની અને પ્રવૃત્ત થાય છે કે જ્યાં ખરેખર મોક્ષ માર્ગ નથી. ખરેખર તો જો આપણે જોઈએ તો એક વાત આપણે જોવામાં આવે છે, જે કંઈ જીવો ધર્મ નામે જે કંઈ ક્રિયાઓ કરે છે એ જીવો વિશે એ જીવોને આપણે જો એમને પૂછીએ તો આપણને એમ જ કહેશે કે અમે ધર્મ બરાબર સમજ્યા છીએ, અમે ધર્મ નથી સમજ્યા તેમ તો છે નહીં, એને એમ નથી લાગતું. જે કંઈ અજ્ઞાની જીવો છે અને હજુ શુભેચ્છાના સ્થાને છે એટલે કે હજુ તો માત્ર એ તરફની કંઈક ઈચ્છા જ ઉત્પન્ન થઈ છે ધર્મ પામવાની, એવા જે જીવો છે અને જે વર્તમાનની અંદર જે કંઈ પ્રચલિત ધર્મ છે એ સ્થાનોમાં જાય છે અને એવા જીવોને જ્યારે પૂછવામાં આવે છે તો કે અમે બરાબર સમજીએ છીએ, બરાબર ધર્મને માટે અમે બરાબર સમજ્યા છીએ, તો અહીં ખરી વાત તો શું છે કે મિથ્યાત્વ વસ્તુ એવી છે કે જીવને હંમેશા બ્રહ્મમાં નાખે છે અને પાત્રતા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ખરેખર યથાર્થ રીતે માર્ગ સમજાતો નથી. એ પાત્રતા મોટામાં મોટું જો કોઈ પણ વિઘ્ન હોય તો તે સ્વચ્છંદ છે, પોતાની મતિ કલ્પનાએ ધર્મનો આ માર્ગ છે માની લેવો અને એ માર્ગમાં જ રાચા રહેવું અને એ સ્વચ્છંદને જ દ્રઢ કરવો, એવી જ પ્રવૃત્તિ આ કળિયુગની અંદર વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. તો માત્ર કોઈ બુદ્ધિશાળી હોય એથી કરીને શાસ્ત્ર દ્વારા કંઈ સમજી લઈએ, અગર તો માત્ર બાહ્ય ચારિત્ર પાળે અને કંઈ તપ વિશે સાધી કરે તેથી કંઈ ધર્મ સમજાઈ જાય અને એવી અવસ્થાની અંદર બાહ્ય ત્યાગ વિશેષ હોય તે વખતે કંઈ શાસ્ત્રાદી વાંચન કરે અને પોતે કંઈ સમજી ગયું એવું માને તો ત્યાં મિથ્યાત્વ તેને હંમેશા ભૂલ કરાવે છે. જ્યાં સુધી માત્ર બાહ્ય ત્યાગ આદી નહીં ત્યાં સુધી અંતરંગ શુદ્ધિ થતી નથી, ત્યાં સુધી સ્વરૂપને લક્ષે કસાયો મોડા પડતા નથી, ત્યાં સુધી સદગુરુનું શરણ લીધું નથી અને તેમના તરફથી જ્યાં સુધી આ માર્ગ સાંભળવામાં આવે નહીં ત્યાં સુધી ખરેખર જીવને માર્ગ મળવો મુશ્કેલ છે, મળે પણ નહીં. અને માત્ર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્ય લિંગી બાહ્ય જે કંઈ સાધુઓ પોતાને મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત માને છે તેના દ્વારા જે કંઈ ઉપદેશ આપવામાં આવે તો તે અજ્ઞાનીનો ઉપદેશ છે, કેમ કે મિથ્યાત્વ તો ગયું નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી અને આવી અવસ્થાની અંદર જે માર્ગનું પ્રતિપાદન કરવામાં આવે તે હંમેશા ભૂલ ભરેલું જ હોય માટે આ અતિહીન કાળની અંદર સદગુરુનો યોગ મળવો અતિ દુર્લભ છે અને એવા દુર્લભ કાળની અંદર તીવ્ર આપણે મોક્ષની જ માત્ર ઈચ્છા કરીએ અને માત્ર એ પ્રવૃત્તિ અમારે કરવી છે એવો દ્રઢ નિર્ણય કરી અને જો સદગુરુની શોધ કરવામાં આવે તો કોઈ પૂર્વનો પુણ્યનો ઉદય વિશેષ હોય, વર્તમાન તીવ્ર જિજ્ઞાસા હોય, એ પ્રત્યે જ પુરુષાર્થ કરવાની પોતાની અંતરંગની ભાવના હોય તો એવા જીવને આવા સદગુરુનો યોગ મળી રહે છે. પરંતુ દેખાદેખી માત્ર ધર્મ કેવડાવવું હોય, માત્ર પોતાના ગચ્છનો મતનો આદિનો આગ્રહ રાખવો હોય એવા જીવોને તો મોક્ષ માર્ગ મળવો અતિ દુર્લભ છે અને એવા જીવો કાં તો શુષ્ક જ્ઞાનની અંદર પ્રવૃત્ત હોય છે કાં તો બાહ્ય આચારમાં પ્રવૃત્ત હોય અને અભિનિવેશ પૂર્વક પોતાને મોક્ષ માર્ગમાં માને છે. પરંતુ આવા બંને પ્રકારના જીવો મોક્ષ માર્ગની બહાર છે, એમને જો એ કદાગ્ર ન મૂકે તો એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થવી અતિ અતિ દુર્લભ છે. માટે જેને મોક્ષ યથાર્થ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવી હોય તો મોક્ષ માર્ગ પ્રાપ્તિની પ્રથમમાં પ્રથમ જો કોઈ આવશ્યકતા હોય તો અંતરની છૂટવાની તીવ્ર જિજ્ઞાસા અને એ જિજ્ઞાસા પૂર્વક સત્ગુરુનો યોગ મને ક્યારે મળે એ વિશેષ ભાવના, એ ભાવના ભાવતા સદગુરુનો જ્યારે યોગ મળે ત્યારે યથાર્થ મોક્ષ માર્ગ સમજાય છે. આત્મસિદ્ધિની ત્રીજી ગાથાની અંદર શ્રીમદજીએ કહ્યું કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, અત્યારે જે કંઈ ધર્મ નામે પ્રવૃત્તિ થાય છે તે ખરેખર ધર્મની પ્રવૃત્તિ નથી, ખરેખર તો માર્ગ લોપ થઈ ગયો છે. આ બાબત વિશે તેમના પત્રોની અંદર પણ તેમને ઉલ્લેખ કરેલો છે. પત્રાંક નંબર 282માં તેઓ શ્રી પ્રકાશે છે કે બધા સાધનો કળિયુગથી ઘેરાઈ ગયા છે, ઘણું કરીને બધા જીવો ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે પડતા નથી. ક્વચિત મુમુક્ષુ છે પણ હજી તેને માર્ગનો નિકટ સંબંધ નથી. કેવળ જ્ઞાનનો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે. પત્રાંક નંબર 455માં તેમના હૃદયની વ્યથા વ્યક્ત કરતા કહે છે, કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈ વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્ધ્વદશા થવી ઘટે નહીં પણ અધોદશા થવી ઘટે. પત્રાંક 277માં પ્રકાશે છે કે ચાલતા મતની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. વર્તમાન મોક્ષ માર્ગની આ હાલત કેવી છે આ એમના શબ્દોમાંથી આપણને મળી રહ્યા છે. અને ઉપદેશ છાયાની અંદર તેઓ શ્રી પ્રકાશે છે કે ઢૂંઢિયા અને તપા કલ્પના કરી જે મોક્ષ જવાનો માર્ગ કહે છે તે પ્રમાણે તો ત્રણેય કાળમાં મોક્ષ નથી. વળી પ્રકાશે છે કે સત હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે, જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે પણ તે તેવું નથી. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે, કોઈને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, નતરા એવા આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે, મનુષ્ય પણ લૂંટી લીધું છે. વળી પત્રાંક 709માં તેઓ શ્રી પ્રકાશે છે કે મૂળ માર્ગથી લોકો લાખો ગાંવ દૂર છે, એટલું જ નહીં પણ મૂળ માર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવી હોય તો પણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહ આદિ જળ પ્રધાન દશા વર્તે છે. આ થોડા પત્રોમાંથી તેમના અંતરના પ્રવર્તમાન ધર્મ તરફના ભાવો આપણને જોવા મળે છે. અતિ સ્પષ્ટ પ્રમાણે તેમને આ વાત કહી છે અને માત્ર કોઈ પ્રવર્તમાન ધર્મની કોઈ નિંદાને માટે આ વાતો કહેવાય નથી, કેમ કે સત્પુરુષના અંતરની અંદર માત્ર સત્યનો જ આગ્રહ હોય છે, માત્ર સત્યનું જ વલણ હોય છે અને કોઈને નિંદા પ્રત્યે તેમની વૃત્તિ કદી થતી જ હોતી નથી, પરંતુ માત્ર તેમના અંતરની અંદર જે કરુણા પ્રકાશે છે, જે કરુણા પ્રગટી છે, એ કરુણા તેમને આ ભાવો સ્પષ્ટપણે કહેતા કર્યા છે. તેમાં કોઈ પણ રીતે કોઈ પણ મત કે ગશનો એમને આગ્રહ નથી. આ પ્રમાણે આપણે 3, 4 અને 5મી ગાથાની અંદર ક્રિયાજળ શુષ્ક જ્ઞાની જે રીતે વર્તમાનમાં પ્રવર્તે છે તેની વાત બહુ સ્પષ્ટતાથી અમને કરી છે. આ સ્પષ્ટ કરવાની અંદર લોકો યથાર્થ રીતે સમજે કે મોક્ષ માર્ગ વર્તમાનમાં છે તે ખરેખરો નથી, પરંતુ તેમ જાણી અને મોક્ષ માર્ગ સાચો ક્યાંથી પ્રાપ્ત થાય, કઈ રીતે પ્રાપ્ત થાય તેનો વિચાર કરી અને સદગુરુનો યોગ શોધે, પોતે અંતરની તીવ્ર જિજ્ઞાસા કરે, તો તેને સદગુરુનો યોગ મળતા યથાર્થ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થવાની શક્યતા છે.